एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे अपनी भाषा मा।
नमस्कार, आजे आपणे वात करीशु वर्जिनिया वुल्फ विषे। એડલિન વર્જિનિયા સ્ટીફન વુલ્ફ એટલે 1882 થી 1941, 20મી સદીના સાહિત્યમાં એમનું નામ બહુ મોટું છે।
હા, બ્રિટિશ આધુનિકતાવાદના મુખ્ય અવાજ કહી શકાય એમને, અને વિચારક પણ।
બરાબર, એમનો સમય પણ જુઓ, વિક્ટોરિયન યુગ પૂરો થઈ રહ્યો છે, પેલી જૂની ઘરેડ તૂટી રહી છે, અને પછી વિશ્વયુદ્ધોનો કાળ શરૂ થાય છે, મોટી ઉથલપાથલનો સમય।
ચોક્કસ, અને એટલે જ કદાચ વુલ્ફ આજે પણ મહત્વના છે। એમના વિચારો ચેતના વિશે, સમયની આપણી સમજ વિશે, સ્ત્રી પુરુષ સંબંધો, સમાજ બહુ ક્રાંતિકારી હતા એમના સમયમાં।
અને એમની લખવાની શૈલી, પેલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ,
હા, એ તો એમની ઓળખ બની ગઈ। એ ખાલી કોઈ ટેકનિક નહોતી, ખબર છે, એ તો જાણે મનની અંદર જે સતત ચાલ્યા કરતું હોય છે ને, વિચારો, યાદો, લાગણીઓ, એ બધું જે રીતે વહેતું હોય એને પકડવાનો પ્રયાસ હતો।
જાણે આપણે પાત્રના મનમાં સીધા ઉતરી ગયા હોઈએ એવું લાગે, કોઈ સીધી લીટીમાં નહીં, આમથી તેમ કૂદકા મારતા વિચારો।
બરાબર, અને આ બધું મોડર્નિઝમના સમયમાં થઈ રહ્યું હતું। પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, એની ભયાનકતાએ લોકોને હચમચાવી દીધા હતા, જૂના મૂલ્યો પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા।
હા, અને બૌદ્ધિક રીતે પણ ઘણું બધું બદલાઈ રહ્યું હતું। સિગમંડ ફ્રોઇડ મનોવિશ્લેષણની વાતો કરતા હતા, મનના ઊંડાણોની,
અને ફિલોસોફર હેનરી બર્ગસન, સમય વિશે એમના વિચારો બહુ પ્રભાવશાળી હતા કે ઘડિયાળનો સમય અલગ છે અને આપણો આંતરિક અનુભવનો સમય અલગ છે। વુલ્ફ પર આ બધાનો પ્રભાવ દેખાય છે।
એમના અંગત જીવનમાં પણ પેલું બ્લૂમ્સબેરી ગ્રુપ, લંડનના બૌદ્ધિકો અને કલાકારોનું વર્તુળ, એમાં એ સક્રિય હતે નહીં?
હા, બહુ જ સક્રિય। એ ગ્રુપ પોતે જ પરંપરાગત વિચારોને પડકારતું હતું, અને રસપ્રદ વાત એ છે કે વુલ્ફને કોઈ ફોર્મલ યુનિવર્સિટી શિક્ષણ નહોતું મળ્યું।
ઓહ, એમ
થયું, ઘરે જ ભણ્યા।
કદાચ એટલે જ સ્ત્રી શિક્ષણ અને સ્વતંત્રતાની જરૂરિયાત એમને આટલી ઊંડાણથી સમજાઈ હશે, કારણ કે પોતે અનુભવ્યું હતું।
ચોક્કસ બની શકે, એમના લખાણમાં એ સ્પષ્ટ દેખાય છે। મિસિસ ડેલોવે જુઓ, 1925માં આવી, એક જ દિવસની વાર્તા, પણ પાત્રોના મનમાં શું શું ચાલે છે, સમય કેવી રીતે અનુભવાય છે, અદ્ભુત છે।
અને ટુ ધ લાઇટ હાઉસ 1927, એમાં પણ સમયનો પ્રવાહ, પેઢીઓ વચ્ચેના સંબંધો અને કલા દ્વારા કંઈક શાશ્વત પકડવાનો પ્રયાસ।
હા, અને પછી આવ્યું અ રૂમ ઓફ વન સોન 1929માં। આ તો આ પુસ્તક તો નારીવાદી વિવેચનનો પાયો ગણાય છે।
એમાં એમણે પેલી પ્રખ્યાત વાત કરી હતી નહીં કે સ્ત્રીને લખવા માટે શું જોઈએ?
બરાબર, પૈસા અને પોતાનો એક ઓરડો, કેટલી સીધી અને સચોટ વાત। મતલબ કે આર્થિક સ્વતંત્રતા અને પોતાનો અંગત અવકાશ, એના વગર બૌદ્ધિક કે કલાત્મક સર્જન કરવું સ્ત્રી માટે કેટલું મુશ્કેલ છે એ એમણે બતાવ્યું।
આ વિચાર આજે પણ કેટલો સાચો લાગે છે,
ખરેખર।
અને એમણે લિંગને સામાજિક રચના ગણાવી, પછી પેલો એન્ડ્રોજિનસ માઇન્ડનો વિચાર આપ્યો, એટલે કે એવું મન જેમાં સ્ત્રી અને પુરુષ બંનેના સારા ગુણો હોય, કોઈ એક તરફ ઝૂકેલું નહીં।
ચેતના વિશે પણ એમણે જે કહ્યું કે કોઈ સ્થિર સ્વ નથી।
હા, એમણે કહ્યું કે ચેતના એક લ્યુમિનસ હાલો છે, એક તેજસ્વી પ્રભામંડળ, વિચારો, સંવેદનાઓ, યાદોનો સતત વહેતો બદલાતો પ્રવાહ, સ્થિર કશું જ નથી।
આ બહુ ઊંડો વિચાર છે,
અને સમયની વાત પણ એવી જ, રોજિંદા જીવનની સામાન્ય ક્ષણો, જેને એમણે કોટન વૂલ કહી।
હા, એટલે કે રૂ જેવી હળવી સામાન્ય ક્ષણો,
અને બીજી તરફ જીવનની ખાસ ઊંડી અનુભૂતિની ક્ષણો, મોમેન્ટ્સ ઓફ બીઈંગ, આ બે વચ્ચેનો તફાવત એમણે બતાવ્યો, ઘડિયાળના કાંટાનો સમય અને આપણો અનુભવનો સમય।
બરાબર, બર્ગસનના વિચારોની જેમ જ,
અને આ જ દ્રષ્ટિથી એમણે પછી થ્રી ગિનીઝમાં પિતૃસત્તા અને યુદ્ધ વચ્ચેનો સંબંધ પણ જોડ્યો, કે કેવી રીતે પુરુષ પ્રધાન સમાજની માનસિકતા યુદ્ધ તરફ દોરી જાય છે।
શરૂઆતમાં તો લોકો એમને મુખ્યત્વે એમની પ્રયોગશીલ લેખન શૈલી માટે જ ઓળખતા હતા, પણ પછી, હા, પણ પછી 1970ના દાયકામાં જ્યારે નારીવાદી ચળવળ ફરી વેગ પકડી, ત્યારે વુલ્ફના વિચારોનું મહત્વ ફરી સામે આવ્યું, ખાસ કરીને અ રૂમ ઓફ વન ઝોન અને સ્ત્રીઓના અધિકાર વિશેના એમના લખાણો,
અને આજે પણ એમનો પ્રભાવ ટકી રહ્યો છે, જેન્ડર સ્ટડીઝમાં, ક્વિયર થિયરીમાં।
ચોક્કસ, ઓર્લેન્ડો જેવી નવલકથા લિંગ અને ઓળખના પ્રશ્નોને જે રીતે જુએ છે એ આજે પણ બહુ રેલેવન્ટ છે, અને કથા સિદ્ધાંત એટલે કે વાર્તા કેવી રીતે કહેવાય, પાત્રો કેવી રીતે ઘડાય, એના અભ્યાસમાં પણ વુલ્ફનું કામ મહત્વનું છે.
એમનું પેલું કોટ યાદ છે, જીવન એ સમાનરૂપે ગોઠવાયેલા ગેસના દીવાઓની હારમાળા નથી.
જીવન એક તેજસ્વી પ્રભામંડળ છે, એક અર્ધ પારદર્શક આવરણ જે આપણને ચેતનાના ઉદયથી અંત સુધી ઘેરી વળે છે. હા, મોડર્ન ફિક્શનને બંધમાં છે આ. આ વાક્ય જ એમની આખી ફિલોસોફી અને શૈલીનો સાર આપી દે છે.
અને પેલું બીજું કે સ્ત્રીને પૈસા અને પોતાનો ઓરડો જોઈએ,
એ તો આજે પણ સૂત્ર જેવું બની ગયું છે, આર્થિક અને બૌદ્ધિક સ્વતંત્રતાની વાત.
એમના વિશે બીજી પણ કેટલીક રસપ્રદ વાતો છે, જેમ કે એમણે પતિ લિયોનાર્ડ વુલ્ફ સાથે મળીને હોગાર્થ પ્રેસ શરૂ કર્યું હતું.
હા, અને એ પ્રેસ દ્વારા એમણે પોતાના પુસ્તકો ઉપરાંત ફ્રોઇડ જેવા બીજા ઘણા મહત્વના લેખકોના કામ પ્રકાશિત કર્યા હતા. પોતાના ઘરમાંથી જ શરૂ કરેલું.
અને કહે છે કે તેઓ ઊભા રહીને લખવાનું પસંદ કરતા હતા. એક ખાસ ઊંચાઈવાળું ડેસ્ક હતું એમની પાસે.
હા, એવી વાત છે. જો કે એ પણ સાચું છે કે એમના પર ટીકાઓ પણ થઈ છે. કેટલાક માને છે કે એમનો દ્રષ્ટિકોણ થોડો ઉચ્ચ વર્ગીય એટલે કે એલિટિસ્ટ હતો, સમાજના અમુક વર્ગ પૂરતો જ સીમિત.
અને એમના માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષો એ પણ ચર્ચાનો વિષય રહ્યો છે. કલા અને માનસિક સ્થિતિ વચ્ચેના સંબંધ વિશે પણ લોકો વિચારે છે એમના સંદર્ભમાં.
બરાબર. આ બધી બાબતો એમના વારસાને વધુ જટિલ બનાવે છે. એમને માત્ર એક લેખિકા તરીકે જોવા કરતા એક બહુપરિમાણીય વ્યક્તિત્વ તરીકે જોવા પડે.
ખરેખર. પણ અંતે વર્જિનિયા વુલ્ફનું સૌથી મોટું યોગદાન કદાચ એ જ છે કે એમણે સાહિત્યને, ખાસ કરીને નવલકથાને, ફિલોસોફીના ગહન પ્રશ્નોની ચર્ચા માટેનું એક શક્તિશાળી માધ્યમ બનાવ્યું.
ચોક્કસ. ચેતના શું છે, સમય શું છે, વાસ્તવિકતાનો આપણો અનુભવ કેવો છે, સ્ત્રી હોવાનું અર્થ શું છે, આ બધા સવાલો એમણે પોતાની કળા દ્વારા પૂછ્યા અને આપણને વિચારતા કરી દીધા.
એમણે બતાવ્યું કે સાહિત્ય માત્ર મનોરંજન નથી, પણ આપણી જાતને અને આપણી આસપાસની દુનિયાને ઊંડાણથી સમજવાનું એક સાધન પણ છે. એમનું કામ આજે પણ આપણને એ જ પ્રશ્નો પૂછવા પ્રેરે છે, આપણી આંતરિક દુનિયા ખરેખર કેવી રીતે કામ કરે છે.
સાચી વાત છે. એમના વિચારો આજે પણ એટલા જ જીવંત અને પ્રસ્તુત છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.